એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં સૌનું સ્વાગત. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડી ચર્ચા કરવાના છીએ જેણે ખરેખર ઘણા લોકોને વિચારતા કરી મૂક્યા છે. ફ્રિટ્ઝ ઓફ કાપરાનું પુસ્તક ધ દાઓ ઓફ ફિઝિક્સ.
બરાબર.
આ પુસ્તક એમ કે વિજ્ઞાન અને પૂર્વના અધ્યાત્મ વચ્ચેના જે સંબંધો છે ને એની શોધ કરે છે.
હા, અને આ વિષય આજે પણ એટલો જ મહત્વનો છે, ખરું ને?
ચોક્કસ. આપણે આપણી આસપાસની દુનિયાને સમજવા માટે આમ તો વિજ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ, પણ જીવનના જે ઊંડા અર્થ છે, જે અનુભવો છે, એના માટે ઘણા લોકો અધ્યાત્મ તરફ વળે છે.
હા, તો સવાલ એ થાય છે કે શું આ બંને રસ્તા ખરેખર જુદા છે,
કે પછી એમ કે એક જ પહાડ પર ચડવાના બે અલગ અલગ રસ્તા જેવા છે?
બરાબર. આ પુસ્તક બસ આ જ સવાલની આસપાસ ફરે છે. તે પૂછે છે કે શું આધુનિક ભૌતિક વિજ્ઞાનની જે ક્રાંતિકારી શોધો થઈ, જેમ કે આઇન્સ્ટાઇનનો સાપેક્ષતાવાદ,
હા,
અને ક્વોન્ટમ મિકેનિક્સ,
બરાબર, અને બીજી બાજુ હજારો વર્ષ જૂની પૂર્વીય વિચારધારાઓ છે, હિન્દુ બૌદ્ધ તાઓવાદ, શું આ બંને વાસ્તવિકતા વિશે કંઈક એક સરખું કહી રહ્યા છે?
ચાલો જોઈએ, આ ચર્ચામાં ઊંડા ઉતરીએ.
તો પહેલા લેખકની વાત કરીએ, ફ્રિટ્ઝ ઓફ કાપરા.
હા, તેઓ મૂળ ઓસ્ટ્રિયાના પણ અમેરિકામાં સ્થાયી થયેલા ભૌતિકશાસ્ત્રી છે, સિસ્ટમ્સ થિયરિસ્ટ પણ છે.
એમણે સૈદ્ધાંતિક ભૌતિક વિજ્ઞાનમાં પીએચડી કરેલી છે અને કણ ભૌતિકશાસ્ત્ર એટલે કે પાર્ટિકલ ફિઝિક્સ એમાં ઘણું સંશોધન કર્યું છે.
એટલે એ તો નક્કી કે વિજ્ઞાનનું એમનું જ્ઞાન ખૂબ ઊંડું છે.
પણ એમને ખાસ શું બનાવે છે એ કે તેઓ ખાલી ભૌતિકશાસ્ત્રી નથી.
બરાબર.
એમને પૂર્વીય દર્શન અને રહસ્યવાદમાં પણ ઊંડો રસ છે. એમણે એનો અભ્યાસ કર્યો છે.
હા, આ જ એમની ખાસિયત છે. એક તરફ કડક તર્ક અને ગણિતવાળું વિજ્ઞાન અને બીજી તરફ પેલું ગહન આમ સાહજિક અધ્યાત્મ.
અને આ બંનેનું મિશ્રણ જ તેમને આ પુસ્તક લખવા માટે યોગ્ય બનાવે છે.
અને ખબર છે, કહેવાય છે કે તેમને આ પુસ્તક લખવાની પ્રેરણા એક અંગત અનુભવમાંથી મળી હતી.
એમ.
હા, 1969માં તેઓ સમુદ્ર કિનારે બેઠા હતા અને અચાનક એમને પરમાણુઓ અને ઊર્જાના સતત આમ લયબદ્ધ નૃત્યનો અનુભવ થયો.
વાહ.
એમને જાણે લાગ્યું કે આખું બ્રહ્માંડ નાચી રહ્યું છે, અને આ અનુભવ એમને હિન્દુ ધર્મના નટરાજ શિવના બ્રહ્માંડીય નૃત્ય જેવો લાગ્યો.
અચ્છા.
બસ આ જ અનુભવે તેમને પ્રેરણા આપી કે વિજ્ઞાન અને અધ્યાત્મ વચ્ચેની સમાનતાઓ શોધવી જોઈએ.
ખૂબ રસપ્રદ. તો ચાલો હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. ધ ડાઓ ઓફ ફિઝિક્સનો મૂળ તર્ક શું છે?
જુઓ, એનો કેન્દ્રીય વિચાર એ છે કે આધુનિક ભૌતિક વિજ્ઞાન જે રીતે વાસ્તવિકતાને જુએ છે, ખાસ કરીને પેલું ક્વોન્ટમ લેવલ પર,
હા,
તે પૂર્વીય રહસ્યવાદી પરંપરાઓ જે વર્ણન કરે છે ને એની સાથે ગજબની રીતે મળતું આવે છે, આશ્ચર્યજનક રીતે.
એટલે જે જૂની પશ્ચિમી વિચારસરણી હતી ન્યૂટનના સમયની,
હા, પેલી મશીન જેવી દુનિયા,
બરાબર, જાણે બધું અલગ અલગ ભાગોનું બનેલું હોય અને ઘડિયાળની જેમ ચોક્કસ નિયમોથી ચાલતું હોય. કાપરા કહે છે કે 20મી સદીના ભૌતિક વિજ્ઞાને આ યાંત્રિક દૃષ્ટિકોણને પડકાર્યો છે.
બિલકુલ, એને મૂળભૂત રીતે હલાવી દીધો છે.
અને એની જગ્યાએ શું આવ્યું?
એક નવો દૃષ્ટિકોણ જેમાં વાસ્તવિકતા સ્થિર વસ્તુઓ નથી, પણ ઉર્જા, પ્રક્રિયાઓ અને સંબંધોનું એક ગતિશીલ અવિભાજ્ય જાળું છે, આમ સતત બદલાતું, જોડાયેલું બધું.
અને કાપરાની સૌથી રસપ્રદ દલીલ એ છે કે આ નવી વૈજ્ઞાનિક સમજ,
હા,
એ ખરેખર તો પૂર્વમાં હજારો વર્ષોથી જે વાતો કહેવાતી આવી છે ને એનું જ જાણે પુનરાવર્તન છે.
જાણે વિજ્ઞાન પ્રયોગશાળામાં એ જ સત્ય શોધી રહ્યું છે જે કદાચ ઋષિઓએ ધ્યાનમાં અનુભવ્યું હતું.
બરાબર. એ જ પુસ્તક આપણને એક સફર પર લઈ જાય છે. પહેલા એ જૂના ન્યૂટનના વિજ્ઞાનની મર્યાદા બતાવે,
પછી આઇન્સ્ટાઇનની સાપેક્ષતા અને ક્વોન્ટમ મિકેનિક્સની અદ્ભુત અને થોડી વિચિત્ર દુનિયામાં લઈ જાય છે.
હા, પછી હિન્દુ, બૌદ્ધ અને તાઓવાદના મુખ્ય વિચારો સમજાવે,
અને અંતે આ બંને વચ્ચેને સીધી સમાનતાઓ જોડે છે, જેમ કે પેલું અણુના કણોનું નૃત્ય અને શિવનો તાંડવ.
ચાલો હવે થોડું વધારે ઊંડાણમાં જઈએ. પુસ્તકનો પહેલો ભાગ છે ભૌતિક વિજ્ઞાનનો માર્ગ.
એમાં પેલા ક્લાસિકલ ભૌતિક વિજ્ઞાનની વાત છે, ન્યૂટનનું વિજ્ઞાન. બ્રહ્માંડ એકદમ નિશ્ચિત, અનુમાન કરી શકાય એવું, નક્કર પદાર્થો, સમય અને અવકાશ પણ નિરપેક્ષ.
પણ પછી આવ્યા આઇન્સ્ટાઇન.
હા, એમના સાપેક્ષતા સિદ્ધાંતે તો બધું બદલી નાખ્યું. કહ્યું કે સમય અને અવકાશ અલગ નથી પણ એક સ્પેસ ટાઈમ નામનું ચાર પરિમાણીય વણાટ છે.
અને પેલું પ્રખ્યાત સૂત્ર ઇઝ ઇક્વલ્સ ટુ એમસી સ્ક્વેર.
બરાબર, દ્રવ્ય અને ઉર્જા એક જ સિક્કાની બે બાજુ છે. અને ગુરુત્વાકર્ષણ એ કોઈ ખેંચાણ બળ નથી પણ સ્પેસ ટાઈમના વણાટમાં દ્રવ્યને લીધે આવતો વળાંક છે.
અને આપણી સામાન્ય સમજને ખરેખર હલાવી દીધી.
પણ એનાથી પણ વધારે વિચિત્ર અને ક્રાંતિકારી આવી ક્વોન્ટમ થિયરી.
હા, પરમાણુ અને એનાથી પણ નાના સ્તરની દુનિયા. અહીં તો આપણો રોજિંદો તર્ક જાણે કામ જ ન કરે.
બિલકુલ, જેમ કે પેલો તરંગકણ દ્વૈતવાદ, વેવ પાર્ટિકલ ડ્યુઆલિટી.
એટલે
ઇલેક્ટ્રોન જેવી સૂક્ષ્મ વસ્તુ ક્યારેક એક ચોક્કસ કણ જેવી લાગે તો ક્યારેક ફેલાયેલી તરંગ જેવી.
અને એ કઈ રીતે વર્તશે તે આપણે એને કઈ રીતે જોઈએ છીએ તેના પર આધાર રાખે.
બરાબર, જાણે વાસ્તવિકતા આપણી સામે જ બદલાતી હોય.
અકલ્પનીય.
અને પછી છે અનિશ્ચિતતાનો સિદ્ધાંત, હાઇઝનબર્ગમાં અનસર્ટનિટી પ્રિન્સિપલ.
એ શું કહે છે?
એ કહે છે કે તમે કોઈ કણની ચોક્કસ સ્થિતિ અને ચોક્કસ ગતિ એક જ સમયે જાણી જ ન શકો. એકને જાણવાનો પ્રયત્ન કરો તો બીજું અનિશ્ચિત બની જાય.
એટલે કે સૂક્ષ્મ સ્તરે બ્રહ્માંડ થોડું અસ્પષ્ટ છે, ધૂંધળું.
હા, મૂળભૂત રીતે જ સંપૂર્ણ નિશ્ચિતતા શક્ય નથી.
પણ મારા ખ્યાલથી સૌથી ગહન વાત કદાચ પેલી અવલોકનકર્તાની અસર છે, ઓબ્ઝર્વર ઇફેક્ટ.
હા, એ ખરેખર ક્રાંતિકારી વિચાર છે. ક્વોન્ટમ મિકેનિક્સ કહે છે કે પ્રયોગ કરનાર વૈજ્ઞાનિક ખાલી બહારથી જોનાર નથી.
એટલે
અવલોકન કરવાની ક્રિયા પોતે જ પરિણામને અસર કરે છે. જોનાર સબ્જેક્ટ અને જોવાતી વસ્તુ ઓબ્જેક્ટ વચ્ચેનો જે ભેદ આપણે માનીએ છીએ તે આ સ્તરે તૂટી જાય છે.
મતલબ આપણે વાસ્તવિકતાનો ભાગ છીએ એને બહારથી જોનારા નથી.
બરાબર, આ વિચાર પશ્ચિમી ફિલોસોફી માટે બહુ મોટો બદલાવ હતો.
સમજાયો. હવે પુસ્તકનો બીજો ભાગ આવે છે, પૂર્વીય રહસ્યવાદનો માર્ગ.
હા, અહીં કાપરા પૂર્વીની ત્રણ મુખ્ય પરંપરાઓના વિચારો રજૂ કરે છે, જે પેલી આધુનિક ભૌતિક વિજ્ઞાનની શોધો સાથે સમાનતા ધરાવે છે.
પહેલું છે હિન્દુ ધર્મ.
એમાં બ્રહ્મનો ખ્યાલ છે એકમાત્ર અંતિમ સત્ય, આત્મા વ્યક્તિગત ચેતના જે બ્રહ્મનો જ અંશ છે, માયા અલગતાનો ભ્રમ.
અને પેલું શિવ નટરાજનું નૃત્ય.
હા, એ ખાસ સર્જન અને વિનાશના સતત ચાલતા ચક્રોનું પ્રતીક. બ્રહ્માંડ સ્થિર નથી પણ એક સતત ચાલતું નૃત્ય છે.
પછી આવે છે બૌદ્ધ ધર્મ.
અહીં ભાર છે પરસ્પર નિર્ભરતા પર. મતલબ કશું જ સ્વતંત્ર નથી, બધું એકબીજા પર આધારિત છે. બીજું અનિત્યતા, બધું સતત બદલાતું રહે છે, કશું કાયમી નથી.
અને શૂન્યતા, એમ્પ્ટીનેસ.
હા, શૂન્યતા એટલે કે વસ્તુઓનું પોતાનું કોઈ સ્વતંત્ર આંતરિક અસ્તિત્વ નથી, એમની ઓળખ એમના સંબંધોમાં છે.
આ તો ખરેખર ક્વોન્ટમ ફિઝિક્સ જેવું લાગે છે, જ્યાં કણો પણ એકલા નથી પણ સંબંધોના જાળામાં છે.
બરાબર ને? અને ત્રીજું છે તાઓવાદ, ચીની વિચારધારા.
એમાં તાઓ એટલે માર્ગ અથવા બ્રહ્માંડની કુદરતી પ્રક્રિયા.
હા, અને તે પોતાને યીન નિષ્ક્રિય સ્ત્રી તત્વ અને યાંગ સક્રિય પુરુષ તત્વ જેવી વિરોધી પણ પૂરક શક્તિઓના સતત સંતુલન દ્વારા પ્રગટ કરે છે. અહીં પણ ગતિશીલતા અને વિરોધાભાસોની એકતા પર ભાર છે.
ખૂબ સરસ. હવે આવે છે પુસ્તકનો સૌથી રોમાંચક ભાગ, ભાગ ત્રણ, સમાનતાઓ. અહીં કાપરા વિજ્ઞાન અને અધ્યાત્મના તાર જોડે છે.
બરાબર, પહેલી સમાનતા બધી વસ્તુઓની એકતા.
ક્વોન્ટમ ફિઝિક્સમાં એન્ટેંગલમેન્ટ જેવી ઘટનાઓ છે નહીં?
હા, જે સૂચવે છે કે કણો એકબીજા સાથે જોડાયેલા રહી શકે છે ભલે ગમે તેટલા દૂર હોય, જાણે અદ્રશ્ય દૂરીથી બંધાયેલા હોય.
આ તો પહેલું પૂર્વનું સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, બધું જ બ્રહ્મ છે, અથવા બૌદ્ધ ધર્મના પરસ્પર નિર્ભરતાના વિચાર જેવું જ થયું.
બિલકુલ, બધું એક અખંડ સમગ્રનો ભાગ છે, અલગતા એ કદાચ બ્રહ્મ છે.
બીજી સમાનતા, વિરોધાભાસોની સ્વીકૃતિ.
ભૌતિક વિજ્ઞાનમાં પ્રકાશ ક્યારેક કણ અને ક્યારેક તરંગ તરીકે વર્તે છે, અને બંને સાચા છે. આને પૂરકતાનો સિદ્ધાંત કહે છે.
અને તાઓવાદમાં પણ યીન અને યાંગ વિરોધી છે પણ એકબીજાના પૂરક છે.
હા, એટલે આ કાં તો અથવાવાળી કઠોર તર્કશૈલીને બદલે બંને અને વાળી સમજ આપે છે. જીવનમાં પણ આવું હોય છે ને?
સાચી વાત. અને ત્રીજી, કદાચ સૌથી પ્રખ્યાત સમાનતા, બ્રહ્માંડીય નૃત્ય, કોસ્મિક ડાન્સ.
હા, આ સમાનતા કાપરાને ખૂબ સ્પર્શી ગઈ હતી. ક્વોન્ટમ ફિલ્ડ થિયરી શું કહે છે કે શૂન્ય અવકાશ પણ ખાલી નથી.
ઓહ,
એ ઉર્જાથી ભરેલો છે, જ્યાં કણો સતત જન્મે છે અને નાશ પામે છે. એક સતત ઉર્જાનું નૃત્ય ચાલી રહ્યો છે.
અને આ ચિત્ર શિવના તાંડવ નૃત્ય જેવું છે, જે સર્જન અને વિનાશનું શાશ્વત નૃત્ય છે.
બરાબર. બ્રહ્માંડ કોઈ સ્થિર વસ્તુ નથી, પણ એક જીવંત ધબકતી પ્રક્રિયા છે. વિજ્ઞાનની જટિલ ગણતરીઓ અને પ્રાચીન કલ્પના એક જ વાત કહે, એ ખરેખર અદ્ભુત નથી?
ખરેખર અદ્ભુત છે. તો આ પુસ્તકમાંથી મુખ્ય સંદેશ શું મળે છે? પહેલો તો એ કે પેલો જૂનો યાંત્રિક દ્રષ્ટિકોણ
એ હવે ટકી શકે એમ નથી. દુનિયા ઘડિયાળ જેવી નથી, ખુદ વિજ્ઞાન જ એવું કહે છે.
બીજો અને કદાચ સૌથી મહત્વનો સંદેશ,
એકતા અને આંતરસંબંધ. હા, એવરીથિંગ ઇઝ કનેક્ટેડ. ક્વોન્ટમ ફિઝિક્સ ગાણિતિક રીતે એ બતાવે છે, અને પૂર્વીય દર્શન એનો અનુભવ કરવાની વાત કરે છે.
અને આ સમજ આપણા રોજિંદા જીવનમાં પણ ઉતારી શકાય ને? જો આપણે બધા અને બધું જોડાયેલા છીએ, તો કદાચ એકબીજા પ્રત્યે, પ્રકૃતિ પ્રત્યે વધુ સંવેદનશીલ બની શકીએ.
ચોક્કસ. ત્રીજું, વાસ્તવિકતા સ્થિર નથી, ગતિશીલ છે, નદીના પ્રવાહ જેવી.
પરિવર્તન એ જીવનનો નિયમ છે. આ સમજ કદાચ જીવનમાં આવતા ઉતાર ચડાવનો સ્વીકાર કરવામાં મદદ કરી શકે.
બરાબર. ચોથું, વિરોધાભાસો જરૂરી છે, કોમ્પ્લિમેન્ટેરિટી ઓફ ઓપોઝિટ્સ.
જીવન હંમેશા બ્લેક એન્ડ વ્હાઇટ નથી હોતું, ઘણીવાર ગ્રે એરિયા હોય છે.
જેમ ઇલેક્ટ્રોન કણ પણ છે અને તરંગ પણ, તેમ જીવનમાં પણ વિરોધાભાસી લાગતી બાબતો એક સાથે સાચી હોઈ શકે. મતભેદોને સમજવામાં આ મદદરૂપ થઈ શકે.
અને પાંચમું, ભાષા અને તર્કની મર્યાદા.
જ્યારે અત્યંત ગહન સત્યની વાત આવે, પછી તે ક્વોન્ટમ જગત હોય કે આધ્યાત્મિક અનુભવ, ત્યારે આપણી રોજિંદી ભાષા અને તર્ક કદાચ ઓછા પડે છે.
એટલે જ વૈજ્ઞાનિકો ગણિત અને રૂપકોનો સહારો લે છે.
અને ઋષિઓ કવિતા, મૌન અને અનુભૂતિ પર ભાર મૂકે છે.
પુસ્તકમાં ઘણા એવા વિચારો છે જે ખરેખર વિચારતા કરી દે, કાપરાના વિચારોના સાર રૂપે કહીએ તો.
હા, જેમ કે પેલું શિવનો કોસ્મિક નૃત્ય, એ અણુના કણોનો નૃત્ય છે. તે સર્જન અને વિનાશનું સતત નૃત્ય છે, જે સમગ્ર બ્રહ્માંડને સમાવે છે.
આ કલ્પના જ કેટલી સુંદર છે, વિજ્ઞાન અને કાવ્યનું જાણે મિલન.
બીજો એક વિચાર, ક્વોન્ટમ થિયરીએ બતાવ્યું છે કે અણુ સ્તરે નક્કર પદાર્થો જેવું કંઈ નથી, પણ સંભાવનાઓના તરંગો છે, અને આ તરંગો વસ્તુઓના નહીં પણ આંતરસંબંધોના છે.
એટલે મૂળભૂત રીતે વાસ્તવિકતા વસ્તુ નથી, પણ સંબંધ છે. વાવ.
પછી પેલું, પૂર્વીય રહસ્યવાદીઓએ હજારો વર્ષ પહેલા અનુભવ્યું હતું કે બ્રહ્માંડ એક અવિભાજ્ય, ગતિશીલ અને આંતરસંબંધિત જાળું છે.
આ બતાવે છે કે વિજ્ઞાન જે આજે શોધી રહ્યું છે, તે જ્ઞાન કદાચ બીજી રીતે પહેલેથી ઉપલબ્ધ હતું.
અને છેલ્લે, આખા પુસ્તકનું નિચોડ, આધુનિક ભૌતિકશાસ્ત્રી અને પૂર્વીય રહસ્યવાદી બંને વિશ્વને એક અવિભાજ્ય, સદા ગતિમાન સિસ્ટમ તરીકે જુએ છે, જેનો નિરીક્ષક પોતે એક ભાગ છે.
બે અલગ રસ્તા, પણ મુકામ જાણે એક જ.
બરાબર.
પણ સવાલ એ થાય કે આ બધી વાતોનો આપણા રોજિંદા જીવનમાં શું અર્થ? શું આ ખાલી બૌદ્ધિક કસરત છે?
ના, બિલકુલ નહીં. જુઓ, એકતારી સમજ આપણને વધુ સહાનુભૂતિશીલ બનાવી શકે છે.
કઈ રીતે?
જો હું અને તમે અને આ ઝાડ, પેલો પક્ષી, બધું એક જ સમગ્રના ભાગ છીએ, તો બીજાના દુઃખમાં ભાગીદાર થવું, બીજાની સંભાળ રાખવી, એ વધુ સ્વાભાવિક બને. કદાચ સમાજમાં જે ભાગલા છે એને ઘટાડવામાં આ સમજ મદદ કરી શકે.
અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ પણ વધે, ખરું ને?
ચોક્કસ. જો પૃથ્વી આપણો જ એક વિસ્તૃત ભાગ છે, તો એનું રક્ષણ કરવું એ આપણી પોતાની સુરક્ષા કરવા બરાબર છે. નદીને સાફ રાખવી કે વૃક્ષો વાવવા એ કોઈ પરોપકાર નથી, પણ આપણા પોતાના અસ્તિત્વ માટે જરૂરી છે. આપણે સિસ્ટમનો ભાગ છીએ, તેના માલિક નથી.
અને પેલી અનિશ્ચિતતાનો સ્વીકાર કરવાની વાત, એ પણ મહત્વની છે.
ખૂબ જ. જીવનમાં ક્યારે શું થશે તે કોઈ નથી જાણતું. કોરોના જેવી ઘટનાઓ આપણને એ શીખવી ગઈ.
આ
ક્વોન્ટમ ફિઝિક્સ અને તાઓવાદની જેમ, જો આપણે સમજીએ કે અનિશ્ચિતતા એ જીવનનો સહજ ભાગ છે, તો કદાચ આપણે ઓછી ચિંતા કરીએ અને પરિસ્થિતિ સાથે વધુ સારી રીતે તાલ મિલાવી શકીએ. ફ્લો વિથ ધ ગો.
અને સમસ્યાના ઉકેલ માટે પણ આ દ્રષ્ટિકોણ કામ લાગે.
હા, આપણે ઘણીવાર સમસ્યાના ખાલી લક્ષણો જોઈએ છે, મૂળ કારણ સુધી નથી પહોંચતા.
જેમ કે
કોઈ બીમાર હોય, તો માત્ર દવા આપવાને બદલે તેની જીવનશૈલી, માનસિક સ્થિતિ, આસપાસનું વાતાવરણ આ બધું જોવાની જરૂર છે. આને સિસ્ટમ્સ થિંકિંગ કહેવાય, જે કાપરાના કાર્યનો પણ મહત્વનો ભાગ છે, સમસ્યાને સમગ્રતામાં જોવી.
ખૂબ સરસ. તો આ ચર્ચાના અંતે આપણે શું તારવી શકીએ, તમારા માટે સૌથી મહત્વનો મુદ્દો કયો રહ્યો?
મારા માટે તો સૌથી પ્રભાવશાળી વાત એ છે કે માનવ બુદ્ધિ અને અંતર્જ્ઞાન એટલે કે વિજ્ઞાન અને અધ્યાત્મ કેવી રીતે એક જ સત્ય તરફ ઇશારો કરી શકે છે. ભૌતિક વિજ્ઞાનની જટિલ ગણતરીઓ અને પૂર્વના ઋષિઓના ગહન અનુભવો એ બંને એક સમાન ચિત્ર રજૂ કરે, એ વાત જ મને રોમાંચક લાગે છે. તે આપણી જ્ઞાનની સીમાઓને વિસ્તારવા પ્રેરે છે.
અને મારા માટે મુખ્ય બોધપાઠ એ છે કે વાસ્તવિકતા ખરેખર એક નૃત્ય છે, સતત ગતિશીલ, બધું એકબીજા સાથે જોડાયેલું અને અદ્ભુત. અને આપણે આ નૃત્યના માત્ર દર્શકો નથી પણ ભાગીદાર છીએ.
બરાબર.
જો આપણે અલગતાના ભ્રમમાંથી બહાર આવી શકીએ અને આ એકતાને ખરેખર અનુભવી શકીએ તો કદાચ આપણે વધુ શાંતિપૂર્ણ, સહકારપૂર્ણ અને અર્થપૂર્ણ જીવન જીવી શકીએ. આ માત્ર જાણવાની વાત નથી પણ જીવવાની રીત છે.
અને આપણે એ પણ વિચારવું રહ્યું કે જો વાસ્તવિકતા આપણી ધારણા કરતાં આટલી અલગ અને ગહન હોય તો શું આપણે તેને સમજવા માટે માત્ર તર્ક પર જ આધાર રાખી શકીએ?
સારો પ્રશ્ન છે.
કે પછી અંતર્જ્ઞાન, કળા અને અનુભૂતિ જેવા અન્ય માર્ગોને પણ એટલું જ મહત્વ આપવું જોઈએ?
વિચારવા જેવો મુદ્દો છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.